કેન યુ ઇમેજિન દુનિયામાં કોઈ ભી ખૂણામાં એક ટન કાર્બન ડાયોક્સાઇડ કોઈ છોડે છે ને તો એના $83 જેટલી કોસ્ટ આપણે બેર કરીએ છીએ ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી. અને આ વસ્તુની રિયલાઇઝેશન જે છે કોમન લોકોને હોતી ભી નથી.
હેલો હેલો હેલો, વેલકમ ટુ ધ સાયન્ટિફિક ગુજરાતી શો. આ એપિસોડમાં મેં એન્વાયરમેન્ટલ અને ક્લાઇમેટ ચેન્જ કન્સલ્ટન્ટ જય મહેતા સાથે વાત કરી છે. જયને આ ફિલ્ડમાં લગભગ 3.5 વર્ષનો એક્સપિરિયન્સ છે. આ એપિસોડમાં અમે મેઇનલી COP26 વિશે વાત કરી છે. November 2021 સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં યુનાઇટેડ નેશન્સની 26મી સૌથી મોટી ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ એટલે કે COP26 કોન્ફરન્સ ફોર પાર્ટીઝમાં ભારતે એવું કમિટમેન્ટ કર્યું છે કે 2070 સુધીમાં ભારત એક કાર્બન ન્યુટ્રલ કન્ટ્રી હશે. તો આ બધું કેવી રીતે થશે એના વિશે મેં જય સાથે વાત કરી છે, અને એના સિવાય બીજા ઘણા બધા ક્લાઇમેટ ક્રાઇસિસને લગતા નાના મોટા ટોપિક ઉપર મેં ડિસ્કશન કરી છે. દરેક ટોપિકના ટાઈમ સ્ટેમ્પ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જેથી તમને જે પણ ટોપિકમાં ઇન્ટરેસ્ટ હોય તે ક્લિક કરીને તમે ત્યાંથી સાંભળી શકો છો. સો પ્લીઝ ડુ ચેક આઉટ, અને ડિસ્ક્રિપ્શનમાં તમને બીજા સોર્સિસ પણ મળી જશે કે જ્યાં તમે આ ટોપિક વિશે ડિટેલમાં જાણી શકો. અને જો તમે અહીંયા સુધી સાંભળતા હોય તો ફોલો કે સબસ્ક્રાઇબ કરી લેજો અમારા પોડકાસ્ટ. દર બુધવારે અને રવિવારે સવારે 7 વાગે દરેક પોડકાસ્ટ પ્લેટફોર્મ પર આવે છે. અને બીજી એક વિનંતી છે કે આ ટોપિક આ પ્લેનેટ ઉપર આપણા લાઈફ ટાઈમમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, એટલે મારી ઈચ્છા છે કે આ પોડકાસ્ટ 8માં 9માં ભણતા છોકરા છોકરીઓ સુધી પહોંચે. સો પ્લીઝ શેર ધીસ પોડકાસ્ટ ઇન યોર સ્કૂલ્સ, તમારા નાના ભાઈ બહેનો સાથે શેર કરો, જેથી વધારે ને વધારે સવાલો જનરેટ થાય અને એ સવાલોના જવાબો મેળવીને તેમની અન્ડરસ્ટેન્ડિંગ વધારે ને વધારે ઇમ્પ્રૂવ થાય. સો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ વિથ ટુડેઝ એપિસોડ.
ગુજરાતીમાં કહીએ છે ને તો આઈ ડોન્ટ નો, થોડું એ ડાઉટફુલ પણ લાગે કે કેટલા લોકો સાંભળતા હશે ને સાયન્સના ટોપિક છે તો. એટલે મતલબ ઘણી વખત મને કન્ફ્યુઝન એ જ થાય કે ગુજરાતીમાં છે એટલે ઓછા લોકો સાંભળે છે, કે પછી સાયન્સના ટોપિક્સ અમે લઈએ છીએ એટલે ઓછા લોકો સાંભળે છે, તો એમાં થોડું કન્ફ્યુઝન હોય. પણ મને એવું લાગે કે કરતા રહેશું તો કદાચ લોકો પાસે ઓપ્શન રહેશે ને સાંભળવાનો, કારણ કે પહેલા તો કોઈ ઓપ્શન હતો જ નહીં, અને જ્યાં સુધી કોઈ ઓપ્શન ક્રિએટ નહીં થશે ત્યાં સુધી લોકોને કેવી રીતે ઇન્ટરેસ્ટ આવી શકે. હા, ને એમ પણ સાગર સાથે મતલબ મુલાકાત થઈ, મતલબ બેઝિકલી તમારી સાથે વાત થાય છે, તો આ બધા લોકો ધીરે ધીરે લાઈક માઇન્ડેડ લોકો, મતલબ લાઈક માઇન્ડેડ પીપલ સાથે હા વાત થાય છે, તો એ એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે આપણે ખાલી એ પોડકાસ્ટ નો મતલબ એક સેન્ટર પોઈન્ટ રાખીને બીજા સાથે વાત પણ કરી શકીએ.
એક્ઝેક્ટલી.
જનરલી અહીંયા તો મારું કામ એવું હોય ને, એકલા રહેતા હોય એટલે કંઈક ને કંઈક સાંભળવાનું, કંઈક ને કંઈક કન્ઝ્યુમ કરવાનું ચાલુ હોય, ને વિડીયો હવે થોડું એવું લાગે કે આટલો બધો એફર્ટ કોણ આપે કે સ્ક્રીન ને સામે રાખીને જોઈએ આપણે.
એક્ઝેક્ટલી, સાચી વાત છે.
એટલે યુટ્યુબ પર બી મેં તો ખાલી ઓડિયો જ સાંભળ્યું, અમુક ખાલી જે એવા હોય કે ગ્રાફિક એક્સપ્લેનર હોય ને બહુ સારું એનિમેશન હોય તો એ પછી ડિલાઈટ હોય. હા, ત્યાં તો પછી એમ કે આજે મારે બેસીને બસ આ કટ ગુજરાત નો વિડીયો જોવો છે, કારણ કે આટલી બધી મહેનત કરી છે લોકોએ, તો આપણે બેસીને એન્જોય કરીએ કે કેટલું સરસ એનિમેશન છે. હા,
અને કન્ટેન્ટ ક્રિએશન એઝ અ બિઝનેસ ને હવે બહુ બૂમ કરે છે, બીકોઝ લોકો હવે કન્વેન્શનલ એજ્યુકેશન થી મૂવ કરીને હવે પ્રેક્ટિકલ વસ્તુઓ શીખવા, જેમ કે આપણને બીકોમમાં કોઈ બીકોમ નો કોર્સ કરતો હોય તો બધું શીખવાડે કે આ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કોને કહેવાય ને તમે પ્રોફિટ્સ ને માર્જિન્સ ને કઈ રીતે બનાવો, પણ નોબડી ટીચિસ યુ હાઉ ટુ મેનેજ યોર ઓન ફાઇનાન્સ. તો હવે મારા જેવા લોકો યુટ્યુબમાં જાય કે સ્ટોક્સમાં કઈ રીતે ઇન્વેસ્ટ કરવાનું, શું કરવાનું, તો સેલ્ફ એજ્યુકેશન હવે એટલું બધું વધી ગયું છે ને કે કન્ટેન્ટ ક્રિએશન માટે ઇટ્સ અ વેરી ગુડ ટાઈમ ટુ ટેપ ધેટ માર્કેટ.
એમાં એક વસ્તુ પાછી ધ્યાન રાખવી પડે કે તમારે શું કહેવાય, એમ થોડું ક્રિટિકલ થિંકિંગ તો લઈને જ જવું પડે, કારણ કે એટલા બધા રિસોર્સિસ ને એટલી બધી ઓપ્શન ને એટલી બધી માહિતી છે કે આપણને એવું લાગે કે કઈ આપણે તો મિસ નથી કરી જતા, બાકી આખી દુનિયા તો આગળ વધી ગઈ.
એક્ઝેક્ટલી.
અત્યારે આ NFT, ક્રિપ્ટો ને મેટાવર્સ ને એટલા બધા બઝવર્ડ મતલબ હું રોજ રોજ સાંભળું છું, મને એવું લાગે હું જ પાછળ રહી ગયો કે શું એમ.
ટેક તો ભાઈ, ટેક તો બહુ આગળ નીકળી ગયું છે હમણાં, મતલબ બિયોન્ડ ઇમેજિનેશન છે અત્યારે ટેક.
પણ અમુક વખત એટલે મેં થોડું ધ્યાનથી જોઉં ને કે જે લોકો એકચ્યુઅલી આની અંદર બેકગ્રાઉન્ડમાં છે, મતલબ જેમણે આ જે આઈડિયાને લીડ કરે છે તે બધા ફિલોસોફર છે, કે એ લોકોને ખબર છે દુનિયાને ક્યાં લઈ જવાની છે તો એના પ્રમાણે કરે છે. અને જ્યારે એ બધાને મેં મર્જ થતા જોઉં છું ને, તો મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક બહુ મોટી મિસિંગ લિંક છે. કારણ કે આપણે જયારે ક્રિપ્ટો રેવોલ્યુશન ની વાત કરીએ કે તો એ દરેક વસ્તુનું અત્યારે પણ આપણે દુનિયા પર બહુ વધારે અને એન્વાયરમેન્ટ ઉપર બહુ વધારે ઇમ્પેક્ટ કરીએ છે. તો જ્યારે તો આપણને ખબર છે કે જે આખું બ્લોકચેઇન ટેકનોલોજી છે તેના માટે બહુ વધારે પડતી એનર્જી યુઝ થવાની છે અને અત્યારે પણ થાય છે, તો કેવી રીતે બધું આ વસ્તુ ભેગું કરશું કે આપણે એક ફ્યુચર હશે જ્યાં આ હશે અને તેની સામે એન્વાયરમેન્ટને પણ આપણે વધારે સસ્ટેનેબિલિટી, મતલબ એ કેવી રીતે થશે એમ. તો મને નથી લાગતું કે બધા વિચારે છે કદાચ એમ, જે લોકો લીડ કરે છે પણ.
એક્ઝેક્ટલી. અને એક એક હોય થોટ લીડર્સ હોય, આ જે તું વાત કરે છે ને ફેસબુક, ધેર થોટ લીડર્સ એમ, ધે ગિવ યુ અ રોડ મેપ કે આપણે આ વસ્તુને કઈ 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 જગ્યાએ લઈ જઈ શકીએ છે. બટ ધેન એને એક્ચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન એમાં એથિકલ ઇશ્યુઝ આવે, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. નાઉ ઇટ્સ અ બિગ એથિકલ ઇશ્યુ કે તમે એઆઈ ને કેટલો પાવર આપી શકો. એવું ના થઈ જાય કે એ હ્યુમન ડિસિઝન મેકિંગને જ રિપ્લેસ કરી દે ઇન ધ ફ્યુચર, રાઈટ? સો એ બધું જે પ્રેક્ટિકલ કન્સર્ન્સ છે ને બહુ લેટ આવે. બટ આઈ થિંક થોટ લીડરશિપ છે, ધે વ્યૂ કે ભાઈ, કેમ કે ક્રિપ્ટોકરન્સી શું છે, બેન્કિંગને ડેમોક્રેટાઇઝ કરો છો તમે. જે બેન્કિંગ અત્યારે કેવું હતું, તું કોઈ ભી ટ્રાન્ઝેક્શન કરે કે હું કોઈ ભી ટ્રાન્ઝેક્શન કરું તો ઇટ સ્ટેઝ બિટવીન મી એન્ડ ધ બેંક, બરાબર? એક રેકોર્ડ બેંક પાસે હોય, એક મારી પાસે હોય. હવે ડિજિટલ કરન્સી કે ક્રિપ્ટોકરન્સી એવું કહે છે કે એ જે ટ્રાન્ઝેક્શન છે ને હંડ્રેડ ઓફ અલગ અલગ બ્લોક ચેન્સમાં સ્ટોર્ડ હશે, તો ફ્રોડ થવાના ચાન્સીસ જ નથી. આપણે બંને એકબીજા સાથે એગ્રીમેન્ટમાં આવીને કોઈ વસ્તુને ફોર્જ ના કરી શકે, બીકોઝ ધેર આર મલ્ટીપલ રેકોર્ડ ફોર ધ સેમ થિંગ. સો ઇટ્સ બેઝિકલી એન એટેમ્પ્ટ ટુ ક્રિએટ મોર ટ્રાન્સપેરન્સી ઇન ધ ફાઇનાન્શિયલ માર્કેટ. હવે એ કેટલું ફિઝિબલ છે, એ કેટલું ઇમ્પ્લિમેન્ટેબલ છે, સેન્ટ્રલ ઓથોરિટીના કંટ્રોલ વગર તમે કઈ રીતે કોઈ કરન્સીને ચલાવી શકો, એ બધા ઇશ્યુઝ છે વિચ will get addressed over a period of time. And at time સાથે જ આપણને આઈડિયા આવશે કે how they deal with it.
હા, ને આઈ ટોટલ અગ્રી વિથ ઇટ, મતલબ એમાં તો કોઈ એ ઓબ્જેક્શન નથી. કારણ ને એમ પણ ખાલી જે ફાઇનાન્સ ને ક્રિપ્ટોનો જે એક પાર્ટ છે તે બ્લોકચેઇન રિવોલ્યુશન ના ખાલી ટીપ ઓફ ધી આઈસબર્ગ છે. એની પાછળનો જે સ્માર્ટ કોન્ટ્રાક્ટ થી લઈને જે નવી નવી મતલબ ટેકનોલોજીસ ડેવલપ થાય છે, આખું વેબ થ્રી ઇકોસિસ્ટમ બને છે, તો એ ડેફિનેટલી એ મતલબ અત્યારે જે ઘણા બધા પ્રોબ્લેમ છે એને સોલ્વ કરશે. મેં તો વચ્ચે એક પોડકાસ્ટ સાંભળતો, તેમાં એ લોકો એનર્જીને આની સાથે રિલેટ કરવાની વાત કરતા હતા કે સપોઝ કોઈક રિન્યુએબલ એનર્જી રિસોર્સિસ છે તે વધારે પડતી એનર્જી જનરેટ કરે છે અને એટલી આપણે અત્યારે યુઝ નથી કરી શકતા, તો એનો યુઝ કરીને એ લોકો કહેતા કે બિટકોઈન માઇન કરીએ, તો કમસે કમ એ જે માઇનિંગ થશે એનાથી જે બિટકોઈન આવશે તેની વેલ્યુ તો આપણે પછી યુઝ કરી શકીએ ને. હા, તો એવો કોઈક ક્રેઝી આઈડિયા એ લોકો વિચારતા હતા. પછી કોઈક વાત કરતું હતું કે અત્યારે રિસર્ચમાં જે ફંડિંગ હોય અમુક પ્રોજેક્ટ હોય ને, તો રિસર્ચ એજન્સી ગવર્મેન્ટ એજન્સી હોય અને એવું નથી હોતું કે દરેક ટાઈપના રિસર્ચને ઇક્વલ ફંડિંગ મળી શકે. અત્યારે કોવિડનું વધારે ચાલે છે તો કોવિડના પ્રોજેક્ટને વધારે ફંડિંગ મળશે ડેફિનેટલી, રાઈટ? તો એ લોકો વિચારતા હતા કે એવા પ્રોજેક્ટ કે જે ઇમ્પોર્ટન્ટ છે પણ એની પબ્લિક અવેરનેસ એટલી બધી વધારે નથી કે એનું ફંડિંગ એટલું ગવર્મેન્ટ પાસે નથી મળતું, તો એને NFT થ્રુ કરવાનું વિચારતા હતા એ લોકો, કે નોન ફંજેબલ ટોકન બનાવે એ પ્રોજેક્ટને રિલેટેડ અથવા તો એના આઉટકમને રિલેટેડ, અને ત્યાર પછી જે લોકો એટલે કોમન પબ્લિક એની અંદર કરી શકે. ઇટ્સ અ ચેરિટી બટ મોર ઓર્ગેનાઇઝ એન્ડ મોર ડિસેન્ટ્રલાઇઝ એમ.
એક્ઝેક્ટલી.
જેની અંદર તમારા એ રિસર્ચની સાથે તમારી થોડી ઓનરશિપ પણ જોડાયેલી હશે.
ઓનરશિપ પણ હોય, એક્ઝેક્ટલી.
હા, તો એ બધા આઈડિયા મતલબ મને ઇન્ટરેસ્ટિંગ લાગે કે આવું જયારે થશે તો આ ઘણું મતલબ સારું છે. હા, પણ એ એટલે એ જેટલું થશે ને એ ફ્યુચરમાં એવું દેખાય છે કદાચ 10 વર્ષમાં થશે. અને જે અત્યારે આપણે ક્લાઇમેટ ક્રાઇસિસ ને જે ફેસ કરી રહ્યા છે કે જયારે 1.5 ડિગ્રી સેલ્સિયસ, હા 1.5 ડિગ્રી એવરેજ સેલ્સિયસ જે એવરેજ ટેમ્પરેચર છે તેને જો આપણે ક્રોસ કરશું, એવી કદાચ એ 10 વર્ષમાં થવાનું છે, તો આ બધું ભેગું કેવી રીતે થશે ને એ બહુ વધારે એમ થોડું વિયર્ડ લાગે કે કેવી રીતે આ બંને વસ્તુ એક સાથે એક્ઝિસ્ટ કરશે એમ.
એક્ઝેક્ટલી. હા,
તો એના વિશે મતલબ મેઇન વાત તો એ કરવાની હતી કે અત્યારે મતલબ જે આ COP26 ગયું, રાઈટ? તો એની અંદર કંઈક કોન્ક્રીટ વસ્તુ નીકળી ખરી એમ, પહેલે એને એ રીતે ચાલુ કરી શકાય કે વોટ ઇઝ COP26, જેથી સાંભળે છે લોકોને ખબર પડે, અને ત્યાર પછી આપણે એ વાત કરીએ કે એની અંદરથી મતલબ એને કેવી રીતે જોઈએ, ઓપ્ટિમિસ્ટિકલી જોઈએ, પેસિમિસ્ટિકલી જોઈએ.
ઓકે, સો આપણું રેકોર્ડિંગ ને બધું સ્ટાર્ટ, ઇટ ઇઝ ઓલરેડી. હા હા, ઓકે ઓકે. સો એટલે ધીસ ઇઝ લાઈક અ ચેટ ઓન્લી કે યુ વિલ આસ્ક? અને
ના ના, આપણે બસ એટલે આ જે રીતે વાત કરીએ છીએ એ રીતે જ કરશું. મતલબ આપણે કોઈ એવું મતલબ એક ઇટ્સ નોટ કે આપણે કોઈકને સંભળાવવા માટે કહીએ છીએ, ઇટ જસ્ટ લાઈક કે આની અંદરથી એવું છે કે કોઈક 2-3 વસ્તુ વાત કરતો હોય કીવર્ડ, તો એને થોડું એક્સપ્લેન કરી દઈએ તો કદાચ કોઈને ફાયદો થઈ શકે એટલા માટે બસ. હા, ને આ બધી વસ્તુ પણ હું એડિટ નથી કરવાનો.
હા હા, ઇટ્સ લાઈક મોસ્ટ કેન્ડિડ કન્વર્ઝેશન એમ, એટલે આઈ વુડ પ્રિફર.
ને જે લોકો અહીંયા સુધી સાંભળતા હશે ને એ લોકોને જેન્યુઅનલી ઇન્ટરેસ્ટ છે.
એક્ઝેક્ટલી. સો અબાઉટ કોપ 26, રાઈટ? કોપ 26 માં ધ બિગેસ્ટ આઈ થિંક ટેક અવે ફોર ઇન્ડિયા, ઇન્ડિયા માટે જે મોટું ટેક અવે હું કહું એ તો એ જ છે કે 2070 સુધી આપણે એવું કમિટ કરી દીધું કે અમે લોકો કાર્બન ન્યુટ્રલ થઈ જશું એમ. અને અ પાર્ટ ઓફ ધેટ વોઝ કે 2030 સુધી આપણે 50% આપણી જે એનર્જી છે એ રિન્યુએબલ સોર્સિસથી આવશે. સો કાર્બન ન્યુટ્રાલિટી છે ને એ બિંગ અ પ્રોફેશનલ ઇન આ ફિલ્ડમાં, એક પ્રોફેશનલ હોવાના નાતે હું તમને કહી શકું કે એક રીતે છે ને એ 100% આઈડિયલ સોલ્યુશન નથી. કેમ કે કાર્બન ન્યુટ્રલ ડઝ નોટ મીન કે તમે તમારા CO2 એમિશન્સ ઓછા કરો છો. એનો બેઝિકલી મતલબ એ છે કે તમે જેટલા CO2 એમિશન્સ રિલીઝ કરો છો ને એટલા જ CO2 એમિશન્સને પાછા કેપ્ચર કરવાના તમે એફર્ટ્સ કરો છો. તો ઇન્ડિયા અને આઈ કેન ઓલ્સો ટોક અબાઉટ ચાઇના, એ બે કન્ટ્રીઝ એવા છે જે હજી પોતાને ડેવલપિંગ કન્ટ્રીઝ માને છે. એ લોકો યુરોપ કે US જેવી ઇકોનોમીઝ નથી જે ઓલરેડી ગ્રો થઈને સ્ટેબલ થઈ ગઈ છે. તો પેરિસ એગ્રીમેન્ટ એવું કહે છે કે જે ડેવલપિંગ કન્ટ્રીઝ છે ને એને હજી આપણે થોડુંક કાર્બન ડાયોક્સાઇડ એમિશન કરવાની છૂટ આપવી જોઈએ. બીકોઝ અત્યારે જો તમે બધી કન્ટ્રીઝ ઉપર એક જ ટાઈપના સ્ટેન્ડર્ડ લગાવી દો કે તમારે બધાએ તમારા એમિશન ઓછા કરવાના છે, તો જે લોકો ડેવલપ થઈ ગયા છે એ લોકો માટે ઇઝી પડશે બીકોઝ ધે હેવ ઓલરેડી રીચ્ડ અ સર્ટન લેવલ, બરાબર. બટ ઇન્ડિયા જેવી કન્ટ્રી છે એના માટે આપણે હજી એટલું ગ્રો જ નથી કર્યું ઇકોનોમિકલી કે આપણે તરત જ હવે રિન્યુએબલ્સ તરફ ફોકસ કરીએ કે આપણે કોલ અને ફોસિલ ફ્યુલ્સ યુઝ કરવાનું જ એકદમ બંધ કરી દઈએ. સો આઈ થિંક 2070 સુધી જે કાર્બન ન્યુટ્રલનો પ્લાન છે, અ પાર્ટ ઓફ દેટ પ્લાન ઇઝ કે આપણે એકચ્યુઅલી આપણું કોલ પ્રોડક્શન હજી વધારશું. દેટ મીન્સ ઓવર ધ નેક્સ્ટ 15-20 યર્સ, એટલીસ્ટ ટીલ 2050, આપણે હજી કોલ જ યુઝ કરતા હશું આપણી મેજોરિટી એનર્જી ડિમાન્ડ્સને મીટ કરવા માટે. આપણે કોલ યુઝ કરતા હશું, બટ આપણે એવા મેઝર્સ લેશું કે એ કોલ બર્ન કરવાના લીધે જે બી કાર્બન ડાયોક્સાઇડ એટમોસ્ફિયરમાં જાય છે એને આપણે ફરીથી એબ્સોર્બ કરી શકીએ. હવે તમે સોઇલને મોડિફાઈ કરી શકો, તમે એફોરેસ્ટેશન કે ઝાડ ઉગાવે કે જંગલને તમે કલ્ટિવેટ કરી શકો છો. આ ઘણા બધા ઓપ્શન્સ છે. હવે તો એવી ટેકનોલોજી આવી ગઈ છે જે એટમોસ્ફિયરમાંથી કાર્બન ડાયોક્સાઇડને એબ્સોર્બ કરીને એને પ્રોડક્ટ્સમાં કન્વર્ટ કરી દે છે. એવા ઘણા બધા ઓપ્શન્સ છે આપણી પાસે કાર્બન સ્ટોર કરવાના કે સિક્વેસ્ટર કરવાના, રાઈટ? સો ઇવન ધો એક ઓવરઓલ એક પોઝિટિવ વાઇબ હતી એ ડિસિઝનની, બટ એને એકદમ ઓપ્ટિમિસ્ટિકલી જોવાની બી જરૂર નથી. કેમ કે 2070 ઇઝ અ વેરી લોંગ ટાઈમ અગો, ફિફ્ટી યર્સ, અને 50 યર્સમાં આપણે હજી ઘણું બધું એમિટ કરીશું બીકોઝ વી વુડ બી યુઝિંગ કોલ, અને આપણે તરત જ એકદમ રિન્યુએબલ્સ કે ન્યુક્લિયર એનર્જી ઉપર નહીં શિફ્ટ થઈ શકીએ, બરાબર. સેકન્ડ પાર્ટ ઓફ દેટ કોમ્પોનેન્ટ ઇઝ, જે સારું છે એ છે કે આપણી પાસે હવે એક ટાર્ગેટ છે. અત્યાર સુધી શું હતું, ઇન્ડિયામાં જે બી કોર્પોરેટ કે મોટી મોટી કંપનીઝ હતી ને એ લોકો પોતાની રીતે ટાર્ગેટ સેટ કરતા હતા. જેમ કે રિલાયન્સે એવું કીધું કે 2035 સુધીમાં રિલાયન્સ છે કાર્બન ન્યુટ્રલ થઈ જશે. ટાટાએ પોતાના કમિટમેન્ટ કર્યા છે, ITC એ પોતાના કમિટમેન્ટ કર્યા છે, જેટલી બી મોટી મોટી કોર્પોરેશન છે બધા પોતપોતાની રીતે એક રોડમેપ બનાવ્યો છે કે ભાઈ વી વિલ ટેક ધીસ મચ ટાઈમ કાર્બન ન્યુટ્રલ બનવા માટે. પણ હવે એક નેશનલ ટાર્ગેટ છે આપણી પાસે, જે બધી બાકીની જેટલી કંપનીઝ જેટલા બિઝનેસીસ ઇન્ડિયામાં ઓપરેટ કરે છે એ લોકો એને ધ્યાનમાં રાખીને પોતાના ટાર્ગેટ્સ રિયલિસ્ટિકલી કેલિબ્રેટ કરી શકે કે ભાઈ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે એનો પોતાનો પ્લાન આવો છે, તો અમે અમારી કંપનીના પ્લાનને કઈ રીતે એની સાથે અલાઈન કરી શકીએ, રાઈટ? હવે હું એક એક્ઝામ્પલ આપું. કોલ જેમ જેમ આપણે ઇકોનોમી ગ્રો થશે અને જેમ જેમ આપણે ક્લાઇમેટ ચેન્જનો પ્રોબ્લેમ વધારે પ્રોબ્લેમેટિક થતો જશે, એની સાથે સાથે કોલ અને ફોસિલ ફ્યુલના પ્રાઇસીસ બહુ વધી જશે. કેમ કે કાર્બન ટેક્સ લગાવવો જરૂરી છે. જો તમે ફોસિલ ફ્યુલ્સ ઉપર સબસિડી ચાલુ રાખો તો લોકોને કોઈ મતલબ જ નથી ને, એ લોકો શું કામ રિન્યુએબલ એનર્જી તરફ શિફ્ટ કરે. તો એ જે રાઇઝિંગ કોસ્ટ છે ને એ કોસ્ટ કંપનીના પ્રોફિટ્સમાં બી પછી હિટ કરશે. બીકોઝ કંપનીઝને ખબર છે કે જો હું સોલર કે વિન્ડ પાવર વાપરીશ ને તો મારી એનર્જી કોસ્ટ ઓછી હશે કમ્પેર્ડ ટુ કોલ કે ઓઇલમાંથી એ પાવર જો હું જનરેટ કરું તો દે વુડ નેચરલી ટ્રાય ટુ સ્વિચ ટુ રિન્યુએબલ્સ, બરાબર. અને હવે એ લોકોને એ બી ખબર છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો પ્લાન શું છે, અને આપણો જે આ પ્લાન છે કોલ અને ફોસિલ ફ્યુલ્સને બંધ ના કરવાનો એની સાથે ગવર્મેન્ટનો પ્લાન કઈ રીતે સિંકમાં બેસે છે. તો જેમ જેમ ગવર્મેન્ટ આગળ વધતી જશે એમ એમ આ કંપનીઝ બી પોતાનું કોસ્ટ મિનિમાઇઝ કરવા માટે આગળ વધી શકશે. સો ઇન ધેટ વે ઇટ ઇઝ અ વેરી પોઝિટિવ કમિટમેન્ટ. અને આઈ થિંક ઇન્ડિયા જે દુનિયાની ટોપ 10 ઇકોનોમીઝ છે, બરાબર, એમાં વન ઓફ ધ ફર્સ્ટ કન્ટ્રીઝ છે જેણે એકચ્યુઅલી એક ડેડલાઇન સેટ કરી છે કાર્બન ન્યુટ્રલ બનવા માટે. ધેટ શોઝ કે આપણા લીડરશીપની એક કમિટમેન્ટ છે કે આપણે ક્લાઇમેટ ચેન્જને એઝ અ રિયલ પ્રોબ્લેમ જોઈએ છે, અને ઇન્ડિયા લીડ કરવા માંગે છે દુનિયાને ક્લાઇમેટ ક્રાઇસિસને સોલ્વ કરવા માટે. ઇન્ડિયાનો એટીટ્યુડ એવો નથી કે અમે તો અમારું ડેવલપમેન્ટ માટે ફોકસ છીએ કે અમને ક્લાઇમેટ ચેન્જથી શું કહેવાય, અમને કાંઈ બહુ ફરક નથી પડતો જો તો અમે લોકો કોઈ કમિટમેન્ટ ના કરીએ, વિચ ઇઝ અ વેરી ગુડ એન્ડ પોઝિટિવ સાઇન. અને આ લાઇન્સમાંથી મને હજી એક વસ્તુ મારા માઇન્ડમાં આવે છે, પાસ્ટ જે જેટલા બી CO2 એમિશન્સ થયા છે ને, એના 16% એટલે 16% જે કોસ્ટ છે એ ઇન્ડિયા બેર કરે છે. તો એક કન્સેપ્ટ છે એને કહેવાય સોશિયલ કોસ્ટ ઓફ કાર્બન, કે જો તમે 1 ટન કાર્બન ડાયોક્સાઇડ આજે હવામાં છોડો તો કઈ કઈ સોસાયટીઝને એની કેટલી કિંમત ચૂકવવી પડે. હવે કિંમતને આપણે કઈ રીતે ક્વોન્ટિફાય કરીએ? સપોઝ ક્લાઇમેટ ચેન્જના લીધે બહુ અનનેચરલ રેનફોલ આવ્યો, ક્રોપ્સ ડેમેજ થયા, ફ્લડિંગ થયું, બરાબર, હીટ વેવ્સ આવી, હીટ વેવ્સના લીધે તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ થયું, લોકોની ડેથ થઈ, તો એ બધી એક ટાઈપની કોસ્ટ છે. બધા વસ્તુ ઉપર તમે કોસ્ટ એસાઇન કરી શકો. તો એક એસ્ટિમેટ એવું કહે છે કે $420 ઇઝ ધ કોસ્ટ ઓફ એમિટિંગ 1 ટન ઓફ CO2. એટલે આજે તમે 1 ટન CO2 જો એટમોસ્ફિયરમાં રિલીઝ કરો છો ને, તો દુનિયાને એના માટે $420 જેટલો એક્સપેન્સ આવે છે, સોશિયલ એક્સપેન્સ. હવે એમાંથી $83 તો ખાલી ઇન્ડિયા જ ભોગવે છે. હવે એનું રીઝન શું? આપણી પોપ્યુલેશન વધારે છે એટલે ઓબ્વિયસલી આપણું એક્સપોઝર એ વધારે હશે. વી આર એક્સપોઝ મોર ટુ ક્લાઇમેટ ચેન્જ બીકોઝ આપણી પાસે લોકો વધારે છે. સેકન્ડ, આપણી જે કોસ્ટ લાઇન છે, દરિયાની સપાટી, ગુજરાતથી લઈને બંગાળ સુધી આખી જે કોસ્ટ લાઇન છે, દેટ ઇઝ ધ મોસ્ટ વલનરેબલ ટુ ક્લાઇમેટ ચેન્જ બીકોઝ સી લેવલ રાઇઝ થાય છે, ત્યાં જે ફ્લડિંગ, કોસ્ટલ ફ્લડિંગના જે બધા ઇસ્યુઝ થાય છે એ બધું ત્યાં જ થાય છે. પ્લસ આપણા મોન્સૂનની ઇન્ટેન્સિટી છે એ ઇઝ વન ઓફ ધ હાઈએસ્ટ ઇન ધ વર્લ્ડ. એના લીધે ફ્લડિંગ કે મીટરોલોજીકલ ફ્લડિંગ આવવાના, સાયક્લોનિક ડિસ્ટર્બન્સીસ આવવાના ચાન્સ વધારે છે. તો કેન યુ ઇમેજિન, દુનિયામાં કોઈ બી ખૂણામાં 1 ટન કાર્બન ડાયોક્સાઇડ કોઈ છોડે છે ને, તો એના $83 જેટલી કોસ્ટ આપણે બેર કરીએ છીએ, ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી. અને આ વસ્તુની રિયલાઇઝેશન જે છે કોમન લોકોને હોતી બી નથી.
નહીં એટલે મતલબ અત્યારે જ મતલબ આ લગ્નની સિઝન ચાલતી હતી ને આટલો બધો વરસાદ પડ્યો, તો એની અંદર નુકસાન થયું હશે ને લોકોને. મતલબ આપણે ખાલી ગેસ કરી શકીએ કે થયું હશે. હવે એને જે એ સોશિયલ કોન્સિક્વન્સીસમાં ગણી શકાય ને કદાચ,
હા,
કેટલા બધા પાકો ખરાબ થયા હશે ને એ પર્સનલ નુકસાન, મતલબ જે ખેડૂતનું છે એ એકચ્યુઅલી સોસાયટીનું નુકસાન છે.
એક્ઝેક્ટલી. હવે હું કહું સૌથી મોટો ચેલેન્જ શું છે, બરાબર, હું એક કોમન માણસને જઈને કહું. આપણે આ ટોપિક ઉપર કદાચ ટચ કરી હતી કે હાઉ ડુ યુ કમ્યુનિકેટ ક્લાઇમેટ ચેન્જ ટુ અ કોમન મેન. હું કોઈ માણસને એવું કહું કે ભાઈ એન્ટાર્કટિકામાં આઈસ કેપ્સ મેલ્ટ થાય છે, તો એમ કે ભાઈ મારે શું એનાથી, બરાબર? ઇટ્સ અ વેરી સિમ્પલ ક્વેશ્ચન, જેન્યુઇન ક્વેશ્ચન. બધા આપણી જેમ સાયન્સ ટેકનોલોજી ઓરિયન્ટેડ ના હોય, તો એ લોકોને એવો પ્રશ્ન થતો હોય કે ત્યાં આ પ્રોબ્લેમ થાય છે કે કોઈ બીજું કાર્બન ડાયોક્સાઇડ છોડે છે, એનાથી મને શું પ્રોબ્લેમ થવાનો છે? પણ એ જે ક્લાઇમેટ ચેન્જ થાય છે, જે આઈસ કેપ્સ મેલ્ટ થાય છે, એનાથી ફિઝિકલ ઇફેક્ટ્સ તો છે જ એના, જેમ કે હીટ વેવ્સની ફ્રિકવન્સી વધી ગઈ છે, રેનફોલ ઇરેગ્યુલર થઈ ગયો છે, બટ એના કોસ્ટના રિપરકશન્સ બી બહુ છે. ફોર એક્ઝામ્પલ, ચિકમગલુર કરીને દેર ઇઝ અ પ્લેસ ઇન કર્ણાટકા વિચ ઇઝ ફેમસ ફોર કોફી. કોફી પ્લાન્ટેશન ત્યાંના બહુ ફેમસ છે, એક્સપોર્ટ ક્વોલિટીની કોફી ત્યાં ગ્રો થાય છે. હવે એક પ્રોજેક્શન એવું કહે છે કે ફ્યુચરમાં ક્લાઇમેટ ચેન્જના લીધે આજે આખો એરિયા છે ને, એની ક્લાઇમેટિક કન્ડિશન એટલી એવી રીતે ચેન્જ થઈ જશે કે ત્યાં કોફી ગ્રો કરવું જ પોસિબલ નથી, બરાબર? તો ફાર્મર્સને તો ઇમ્પેક્ટ થશે જ, કેમકે એમનું જે લોકેલિટી છે, જે જમીન છે જ્યાં એ લોકો અત્યાર સુધી કોફી પ્લાન્ટ કરે છે જનરેશન્સથી, એ લોકોને તો નુકસાન થવાનું જ છે. બટ આપણા પોકેટમાંથી વી વુડ બી પેઇંગ મોર મની ફોર કોફી. વાય? બીકોઝ કોફીની સપ્લાય ઓછી થઈ ગઈ, કોફીના પ્રોડક્શનમાં ઇરેગ્યુલરિટીઝ આવી ગઈ. તો મારા એક કોફીના પ્લાન્ટેશનથી મારા ઘર સુધી જે નેસ્કેફેની કોફીનું પાઉચ આવે છે, એ પાઉચની કોસ્ટ ડબલ ટ્રિપલ થઈ જશે, એન્ડ ધેટ આઈ વુડ હેવ ટુ પે આઉટ ઓફ માય પોકેટ. સો ધેટ ઇઝ ઓલસો અ સોશિયલ કોસ્ટ. એ બી એક સોશિયલ કોસ્ટ છે કે ક્લાઇમેટ ચેન્જ માટે રિસ્પોન્સિબલ કોઈ બીજું છે અને એની જે એન્ડ કોસ્ટ છે ને એ એવા લોકો બિયર કરે છે જેને મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ક્લાઇમેટ ચેન્જ સાથે કઈ લેવા દેવા જ નથી, રાઈટ? સો લોકો આ વસ્તુ અન્ડરસ્ટેન્ડ કરવાની ચાલુ કરશે, અને લોકો જેવી રીતે ટેરરિઝમ જેવા ઇસ્યુઝ છે કે સોશિયલ મીડિયામાં આવું બધું બહુ થાય છે, આપણી પ્રાઇવેસી રિલેટેડ ઇન્ફોર્મેશન બહુ લીક થાય છે, તો લોકો એના અગેન્સ્ટ અવેર થયા છે ને, એમ ક્લાઇમેટની અગેન્સ્ટ પણ લોકોને અવેર કરવાની જરૂર છે. કે જેમ તમારી પ્રાઇવેસી તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે, એમ તમારા માટે ક્લાઇમેટ રિલેટેડ જે ઇમ્પેક્ટ જે તમારા ઉપર આવવાના છે એ બી તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ. બીકોઝ સોશિયલ મીડિયામાં ખાલી પ્રાઇવેસી કન્સર્ન્સ છે, બટ ક્લાઇમેટ ચેન્જ તો આપણા એક્ઝિસ્ટન્સને થ્રેટન કરે છે. ખાવાનું જ નહીં હોય, કે પીવા જેવું પાણી જ નહીં હોય, કે શ્વાસ લેવા જેવી હવા જ નહીં હોય, તો બાકી કોઈ વસ્તુનો પોઈન્ટ જ નથી ને. તમે બિટકોઇન્સ લાવો કે તમે મેટાવર્સ, ધેર ઇઝ નો પોઈન્ટ ઓફ ઓલ ધ
કન્ફ્યુઝન કરી ચાલુ થાય કે આ જે ફંડામેન્ટલ વસ્તુ છે આને મતલબ બધું છોડીને આના ઉપર કામે લાગી જાવ, એ કદાચ આઈ ડોન્ટ નો એવું કેવું પણ જોઈએ કે નહીં, પણ એ રિયાલિટી છે કે લાગી જવું પડશે એમ.
એક્ઝેક્ટલી, એક્ઝેક્ટલી.
થેન્ક યુ સો સો મચ કે તમે આ પોડકાસ્ટને અંત સુધી સાંભળ્યો. જો તમારે કોઈ પણ ફીડબેક કે કમેન્ટ હોય તો ફીલ ફ્રી ટુ શેર. જો તમે અમને કોઈ ટોપિક સજેસ્ટ કરવા માંગતા હોય તો ફીલ ફ્રી ટુ જોઈન અવર ટેલિગ્રામ ચેનલ. તો મળીએ નવા એપિસોડમાં નવી વાતો સાથે.